જય જીનેન્દ્ર. પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ રજૂ કરે છે શાંત સુધારસ વ્યાખ્યાન માળા, વ્યાખ્યાન 38મું. શાંત સુધારસ ની 9મી નિર્જરા ભાવનાનું વ્યાખ્યાન 6ઠું. પ્રવચનકાર પૂજ્ય મુનિરાજ શ્રી જીનચંદ્ર વિજયજી મહારાજ, બંધુ ત્રિપુટી. પ્રવચન સ્થળ મુંબઈ મહાલક્ષ્મી તિરુપતિ એપાર્ટમેન્ટના જૈન દેરાસર નો પ્રવચન મંડપ, તિરુપતિ એપાર્ટમેન્ટ, મુંબઈ 26. પ્રવચન સમય તારીખ 14 સપ્ટેમ્બર 1987 ને સોમવાર સવારે 9 વાગે.
બાહ્યેનાભ્યંતરેણ પ્રથિત બહુવિધા જીયતે યેન શત્રુ શ્રેણી બાહ્યાંતરંગા ભરત નૃપતિવત્ ભાવલબ્ધ દ્રઢિમ્ના યસ્માત્ પ્રાદુર્ભવેયુ પ્રકટિત વિભવા લબ્ધય સિદ્ધયશ્ચ વંદે સ્વર્ગાપવર્ગાર્પણ પટુ સતતમ તત્તપો વિશ્વવંદ્યમ.
પરમ જ્ઞાની મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાંત સુધારસ નામના ગ્રંથમાં અશાંતિથી ઘેરાયેલા આપણા ચિત્તને સાચી શાંતિનો અનુભવ કઈ રીતે થઈ શકે તે માટે માનસિક ભૂમિકાનું પરિવર્તન કરી નાખવાની એક પ્રેરણા આપે છે. અશાંતિના વંટોળ જન્મે છે આપણા મનમાંથી. એ મનની પરિસ્થિતિઓને કદાચ જો બદલી નાખવામાં આવે, મનનું જો યોગ્ય ઘડતર કરી લેવામાં આવે તો જ શાંતિનો અનુભવ શક્ય છે. અને એટલા માટે એ માનસિક ઘડતર કરવા માટે ભાવનાઓનો એક માર્ગ એમણે આપણને બતાડ્યો છે. આ શુભ ભાવોથી મનને ભાવિત કરી દેવાનું છે. સતત એ જ ભાવો આપણા ચિત્તમાં ચાલ્યા કરે એવી એક ભૂમિકાનું સર્જન કરવાનું છે. અને એ જો આપણે કરી શકીએ તો કદાચ આપણા ચિત્તના ઘણા બધા સંકલેશો અને અશાંતિઓ ઓછી થઈ જાય. આવી ચિત્ત વૃત્તિઓનું ઘડતર કરાવી આપનાર, માનસિક સ્થિતિને યોગ્ય બનાવી આપનાર જે વાતો છે એની જુદી જુદી વાતો, જુદા જુદા દ્રષ્ટિકોણ આપણને અહીં આગળ બતાડે છે. અને એમાં 9મી નિર્જરા ભાવના આપણે ચાલી રહી છે. મનની અયોગ્ય સ્થિતિના કારણે ખોટા ધારાધોરણો, ખોટી કલ્પનાઓ, ખોટા મનોરથો એ બધા મનની અંદર એવા કેળવાઈ ગયા છે કે એ કેળવાયેલું ઊંધું મન જે કંઈ પણ વિચારો કરે છે, વિચારો દ્વારા એણે અઝડપ કર્મના બંધનો કર્યા છે. આ કર્મના બંધનો કઈ રીતે તૂટી શકે? જે અવળા આંટા બંધાયા છે એને જો પાછા આમ ફેરવવામાં આવે, સવળા જો આંટા ફરે તો એ વળી પાછા છૂટી જાય. તો અયોગ્ય વિચારો કરીને જ્યારે આપણે મનને કર્મબંધનના માર્ગે લઈ ગયા છીએ તો યોગ્ય વિચારધારાઓને અપનાવીને આપણે એ કર્મની નિર્જરા પણ કરી શકીએ. અને એટલા માટે માનસિક ભૂમિકાનું પરિવર્તન કરાવી આપતી 12 પ્રકારની સાધનાઓ કે જેની બધાની અસર આપણા છેવટે મન ઉપર થાય છે. ખાવું કે ન ખાવું એ બહુ મહત્વનું નથી, પણ ખાવાની જે આપણી પ્રવૃત્તિ છે એની અસર આપણા વિચારો ઉપર થયા વિના રહેતી જ નથી. અને જ્યાં વૈચારિક પરિવર્તન આવ્યું ત્યાં કર્મનો બંધ અને કર્મની નિર્જરા એ બેનો કોઈક ને કોઈક એક માર્ગ તો આવી જ જવાનો છે. જીવનમાં અમુક પ્રકારની વિચારધારા જો કર્મ બંધન કરાવે છે તો અમુક પ્રકારની વિચારધારા એ આપણી કર્મની નિર્જરા પણ કરાવી શકે છે. અને એટલા માટે અહીં આગળ 6 પ્રકારનો બાહ્ય તપ બતાડવામાં આવ્યો, કારણ કે એ બાહ્ય તપ પણ આપણી માનસિક ભૂમિકાનું આમૂલચૂલ પરિવર્તન કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવી જતો હોય છે. નહીં તો ઘણી વાર આપણને એમ થાય કે આ ખાધું કે ન ખાધું એમાં કર્મની નિર્જરા શું? પણ કર્મ તો અધ્યવસાયથી બંધાય છે, મનની વિચારધારાઓથી બંધાય છે, ખોટા સંકલેશોથી બંધાય છે. એમાં કદાચ આપણે 2 રોટલી ઓછી ખાધી કે 2 રોટલી વધુ ખાધી એમાં ક્યાં પણ કર્મની અંદર ફરક પડી ગયો? પણ ના, એ માત્ર શારીરિક ક્રિયાથી કામ પતી જતું નથી, પણ આપણા શરીરને આપણે કઈ રીતે પ્રવર્તમાન કરીએ છીએ, આહાર વિહારની પ્રવૃત્તિઓમાં આપણું શરીર કઈ રીતે ચાલે છે, એની અસર આપણે ઓછું ખાઈએ છીએ કે વધુ ખાઈએ છીએ, એની પણ અસર આપણા મન ઉપર વિચારો ઉપર થયા વિના રહેતી જ નથી. અને એટલા માટે તો આપણે ત્યાં કહેવામાં આવ્યું કે જેવું અન્ન તેવું મન. તમે અન્ન કેવી રીતે તમારા શરીરમાં નાખો છો, ખોરાક કેવો ખાઓ છો, કેટલો ખાઓ છો, કેવી રીતે ખાઓ છો, ક્યારે ખાઓ છો, એ બધાની અસર આપણા મન ઉપર, આપણા વિચારો ઉપર, આપણી કલ્પનાઓ ઉપર, બધા ઉપર થયા વિના રહેતી જ નથી. અને એટલે કર્મની નિર્જરા માટે જે 12 પ્રકારની સાધના બતાડી, એમાં 6 પ્રકારનો બાહ્ય તપ બતાડવામાં આવ્યો અને 6 પ્રકારનો આભ્યંતર તપ બતાડવામાં આવ્યો. આ 12 પ્રકારની સાધના કર્મની નિર્જરા કરાવી શકે છે. અણચણ ઉણોતરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, સલ્લીનતા અને કાયક ક્લેશ, આ 6 પ્રકારનો બાહ્ય તપ એક યોગ્ય ભૂમિકાનું ઘડતર કરાવી આપે છે. અને ત્યાર પછી જ્યાં વિચારધારા સમ્યક બની, સાચી રીતે વિચારતા થયા, માણસ જ્યારે સાચી રીતે વિચારતો થશે, એટલે સૌથી પહેલું એનું પોતાનું ચિંતન થશે કે હું આ શું કરી રહ્યો છું, મેં આ શું કર્યું, પોતાની ક્ષતિઓ, પોતાની ખામીઓ, પોતાના જીવનમાં થઈ ગયેલા પાપાચરણો, આ બધાનો ખ્યાલ આવતાની સાથે સ્વદોષ દર્શનની ભૂમિકા નિર્માણ થશે અને એમાંથી પ્રાયશ્ચિત્ત નામનો પહેલો આભ્યંતર તપ આવીને ઊભો રહેશે. અને જ્યાં પોતાની ત્રુટિઓ દેખાય, ત્યાં એક પાપોથી જે મુક્ત બનેલા છે એવા મહાપુરુષો, મહાત્માઓ અને પરમાત્માઓ, એમની પ્રત્યે એનો વિનય ભાવ પ્રત્યા વિના રહેશે નહીં. વિનય નામનો બીજો આભ્યંતર તપ આવશે. જેની પ્રત્યે બહુમાન છે એની વૈયાવચને સેવા કરવાનું મન થશે, એટલે વૈયાવચ્ય નામનો ત્રીજો આભ્યંતર તપ આવશે. એવા મહાપુરુષોની સેવા દ્વારા એમની કૃપા પ્રાપ્ત થાય છે અને એ કૃપાથી એ આત્માના પ્રદેશમાં જવાનો આપણને એક માર્ગ આપે છે, એટલે શાસ્ત્ર સ્વાધ્યાય, આ સ્વાધ્યાય નામનો ચોથો આભ્યંતર તપ આવે છે. અને જેમ જેમ તમે શાસ્ત્રોનો એક આત્મજ્ઞાની સંતોનો સંગ કરતા રહો, શાસ્ત્ર આત્મજ્ઞાની સંતોના જ વંચાય, એને શાસ્ત્ર કહેવાય. જે આત્મજ્ઞાની નથી, આત્મજ્ઞાનના કારણે જે સંત સાચા અર્થમાં સંત થયા નથી, એવી વ્યક્તિના ગ્રંથો એ વાંચવા પણ ખતરો છે. કારણ કે આપણી પણ ભૂમિકા નથી અને જે પીરસી રહ્યું છે એની પણ જો કોઈ ભૂમિકા નથી તો બે આંધળા અથડાયા વિના રહે જ નહીં. બેમાંથી એક પણ દેખતો હોય તો કદાચ અથડામણ અટકી શકે. હું આંધળો છું પણ તમે દેખતા છો, અને હું ચાલ્યો જોઉં છું પણ તમે દેખતા હશો તો તમે સહેજ પણ આમ વળાંક લઈ લેશો તો તમે મારી સાથે નહીં અથડાવો. પણ હું તો આંધળો છું અને તમે પણ જો આંધળા અને આપણે સાંસામાં ભટકાયા તો અથડાયા વિના રહીએ જ નહીં. શાસ્ત્ર કોના વાંચવા એ પણ બહુ વિવેક જરૂરી છે. આજે જ્યારે કે આપણી બુદ્ધિ પરિક્રમિત બનેલી ન હોય, જ્યારે કે આપણી વિવેક દ્રષ્ટિ પરિપૂર્ણ રીતે જાગૃત થયેલી ન હોય, જ્યારે કે આપણે આંતરદ્રષ્ટિએ એટલા બધા સતર્ક અને સજાગ ન હોઈએ કે ક્યાં શું ઉચિત છે, શું અનુચિત છે એવો વિવેક કરવાની આપણી કોઈ ભૂમિકા નિર્માણ થયેલી ન હોય, ત્યારે ગમે તેનું વાંચવાથી અને ગમે તેનો સંગ કરવાથી ક્યારેક આપણી બુદ્ધિ પણ રવાડે ચડી જાય અને પરિણામે આપણું જીવન ક્યાંક ભેખડે ભરી જાય એવી પૂર્ણ શક્યતા છે. એટલા માટે એમ કીધું કે સંગ કરવો હોય તો સંતોનો જ કરજો, સ્વાધ્યાય કરવો હોય તો આ સંતોના ગ્રંથોનો કરજો. સંત કોને કહેવાય? સાંસુદારસના શરૂઆતની ભૂમિકાના પ્રવચનોમાં મેં આ વાત કરી હતી, જો તમને યાદ હોય તો, કે જે સતને પામ્યા હોય એનું નામ સંત. જેમના જીવનમાંથી સતની અનુભૂતિ નીકળી જાય, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, ચૈતન્ય જગત છે, આત્મા જે છે એ જ સત છે અને એ સિવાયનું બીજું બધું જ અસત છે, તો એવા સતનો એટલે કે બ્રહ્મનો એટલે કે આત્માનો ચૈતન્યનો જેમણે સ્પર્શ કર્યો છે, આત્માની અનુભૂતિ પ્રાપ્ત કરેલી છે, એવા આત્માની અનુભૂતિ પ્રાપ્ત કરી ચૂકેલા જે સંતો છે, આત્મજ્ઞાની જે સંતો છે એ જ સંત કહેવાય. જેમના જીવનમાંથી આ જે સત તત્વ છે એ સત નીકળી જાય. સંત તમે લખો ને, આપણે ગુજરાતીમાં સંત લખીએ, સ ઉપર મીંડું અને ત, એ સંતમાંથી સત કાઢી નાખો તો પછી શું રહે? ઉપરનું મીંડું જ રહે ને. સંતમાંથી જો સત નીકળી જાય તો રે માત્ર ઝીરો, અને એવા ઝીરોના ગ્રંથો કોઈ દિવસ વંચાય નહીં. વિનય વિજયજી મહારાજનો ગ્રંથ આપણે એટલા માટે પસંદ કર્યો છે કે એક આત્મજ્ઞાની સંત હતા અને આપણને સાચું માર્ગદર્શન, સાચું દિશા સૂચન આપી શકે એવા એક સમર્થ એ મહાપુરુષ હતા, અને એમનો બનાવેલો આ ગ્રંથ છે. માટે આપણે આપણને સતના માર્ગે લઈ જાય એવો છે. સ્વાધ્યાય આપણે એટલા માટે કરીએ છીએ કે આ સ્વાધ્યાય આપણને ધ્યાનમાં સ્થિર કરાવી દીધા વિના રહે નહીં. અને બધું જ કરીને જો કંઈ કરવાનું હોય, જો કોઈ મહત્વની સાધના હોય, તો આ છેલ્લા જે બે આભ્યંતર તપો બતાડ્યા એ જ છે. શુભ ધ્યાન, અને એ શુભ ધ્યાન દ્વારા એમાં આવેલી સ્થિરતાના પરિણામ રૂપે દેહ ભાવનો ત્યાગ, કાયો સર્ગ, આ બે આભ્યંતર તપ જ એટલા જબરજસ્ત તપો છે કે જે જન્મ જન્માંતરના અઝડપ કર્મોની નિર્જરા કરાવી દીધા વિના રહે જ નહીં. કર્મની નિર્જરા એ આ શુભ ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા થઈ શકે છે. એ બે પ્રાપ્ત કરવા માટે સ્વાધ્યાય જરૂરી છે. સ્વાધ્યાય પ્રાપ્ત કરવા માટે, સંતોની કૃપા પ્રાપ્ત કરવા માટે એમની વૈયાવચ્ચ જરૂરી છે. વૈયાવચ્ચનો ભાવ જન્મે એટલા માટે બહુમાન આવવું જરૂરી છે, અને બહુમાન પ્રગટ થાય મહાપુરુષો માટે માટે પોતાની પામરતાનો ખ્યાલ જરૂરી છે. આમ છેલ્લા બે આભ્યંતર તપોને પ્રાપ્ત કરવા માટે એ પહેલાના ચાર આભ્યંતર તપો જરૂરી છે, અને છ પ્રકારના આભ્યંતર તપોની સાધનામાં સ્થિર થવા માટે છ પ્રકારનો બાહ્ય તપ જરૂરી છે. આમ આખી બાહ્ય 12 પ્રકારના તપની સંકલના છે, અને આ સંકલના જો વ્યવસ્થિત આપણા જીવનમાં ગોઠવાઈ જાય તો સાધના પરિપૂર્ણ સાધના બને છે, અને તમામ સાધનાનો સરવાળો એનું પરિણામ આ છે. કોઈ પણ મહાપુરુષોની જીવન સાધનાનું જો આપણે દર્શન કરીશું તો આપણને એ વાત આ વાત એમાં જોવા મળે છે. ભગવાન મહાવીરે સંસારનો ત્યાગ કર્યો અને 12.5 વર્ષની જે સાધનાના અંતે એમને કૈવલ્યની પ્રાપ્તિ થઈ, તમામ ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો. આત્માના ગુણોનો ઘાત કરનાર જે કર્મ હોય એને જૈન પરિભાષામાં ઘાતી કર્મ કહેવામાં આવે છે, કે જે આત્માના મૂળભૂત ગુણો છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખ, એ બધાને હણી નાખનાર જે કર્મ છે, જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ, આ ચાર ઘાતી કર્મો કહેવામાં આવે છે. કારણ કે સીધે સીધા આત્માના મૂળભૂત સ્વરૂપને ધક્કો પહોંચાડનારા છે. વેદનીય કર્મ આત્માના સ્વરૂપને ધક્કો નથી પહોંચાડતું, એ શરીરને તકલીફમાં મૂકે છે. ગોત્ર કર્મ એ ઊંચ કે નીચ કુળમાં તમને જન્મ આપે છે, બધા શરીરની સાથે સંકળાયેલા છે. આત્માના સિદ્ધિ સિદ્ધા ગુણોને હણી નાખનાર, એને ધક્કો પહોંચાડનાર તો આ ચાર કર્મો છે. એ ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય છે. પ્રભુ મહાવીરને 12.5 વર્ષની સાધનાના અંતે, એ સાધના મહાવીરની કઈ સાધના હતી? કોઈ દિવસ આપણે એનો વિચાર કર્યો છે ખરો? મહાવીરે કઈ સાધના કરી 12.5 વર્ષની? એમની સાધનામાં આપણને આ 12 પ્રકારના તપ સિવાય બીજું કંઈ જોવા નથી મળતું. અને 12 પ્રકારના તપમાં પણ બાહ્ય પ્રકાર, બાહ્ય તપો અને પ્રાયશ્ચિત્ત વિનય વગેરે તો ગૌણ છે. મુખ્યત્વે એમનું 12.5 વર્ષ જે પસાર થયા છે, એ એમના 12.5 વર્ષ વધુ ને વધુ એમણે ધ્યાનમાં વિતાવ્યા છે. આપણે ભગવાન મહાવીરનું ચરિત્ર જ્યારે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, વિચારીએ છીએ, ત્યારે આપણને આ એક વસ્તુ જોવા મળે છે કે પ્રભુ શ્રાવસ્તીમાંથી વિહાર કરીને ગુણસિંહ ચૈત્ય ઉદ્યાનની અંદર પધાર્યા, અને ત્યાં ઉદ્યાનમાં ભગવાન 2 રાત્રિ સુધી, 2 પ્રહર સુધી, કોઈક વાર 48 કલાક સુધી શું કર્યું? તો કે કાયોત્સર્ગ ધ્યાન માર્યા, કાયોત્સર્ગ મુદ્રા માર્યા. કાં એમણે કાયોત્સર્ગ કર્યો છે, અને કાં એમણે કોઈક ને કોઈક વસ્તુનું ધ્યાન કર્યું છે. આ ધ્યાન દ્વારા અને કાયોત્સર્ગ દ્વારા જ પ્રભુએ પોતાના કર્મની નિર્જરા કરી છે. આપણે પણ જો આપણા કર્મોની નિર્જરા કરવી છે તો એ માટે આખી આ 12ની ભૂમિકાનું નિર્માણ કરીને પછી હવે ખરેખર તો શુભ ધ્યાનમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો પડે, અને એ શુભ ધ્યાનમાં આવતી સ્થિરતા દ્વારા દેહભાવને ભૂલીને આત્મભાવમાં આવવું પડે. આ છેલ્લા 2 પ્રકારના જે આભ્યંતર તપ છે એની થોડીક વિચારણા આપણે કરવી છે. આમ તો શુક્રવારે મેં નિર્જરા ભાવના પૂર્ણ કરી નાખી હતી, પરંતુ તમારામાંથી કેટલાક જિજ્ઞાસુઓની સતત માંગણી આવી કે મહારાજ સાહેબ, હવેના છેલ્લા 2 તપો મહત્વના છે ને, એને તમે ટૂંકમાં સમેટી લીધા? અમારે તો ખરેખર એ જ સમજવું છે ને, એ સમજાવો. હમણાં પણ અહીંયા આવતાની સાથે મને ચિઠ્ઠી મળી ભગવાન દાસભાઈની કે નિર્જરા ભાવના ચલાવો ને આ 2 તપોને અમારે સમજવા છે, કે ધ્યાનના નામે પણ ઘણી બધી ગેરસમજણો અને અજ્ઞાન પ્રવર્તે છે, એટલે હજી આપણે 1-2 દિવસ આ નિર્જરા ભાવનામાં જ વિતાવવાના છે, અને એ દ્વારા પણ આપણે કર્મની નિર્જરા કરવાની છે. આ સ્વાધ્યાય કરીને પણ વૈયાવચ્ચની સ્વાધ્યાય સુધી તો આવી ગયા. સ્વાધ્યાય એ પણ એક એવો જબરજસ્ત તપ છે. આત્મજ્ઞાની સંત પુરુષોના બનાવેલા ગ્રંથોનો સંગ કરવો, સંતનો ગ્રંથ અને ગ્રંથનો સંગ, એક સાચો સત્સંગ છે. અને એવો સત્સંગ કરવામાં જ્યારે આપણી ચેતના લીન બને છે, કેન્દ્રિત બને છે, ત્યારે આપણી વિષય અને કસાયની વૃત્તિઓ અને વિચારો ઉત્સાંત થયા વિના રહેતા નથી, અને માટે જ તે વખતે બાહ્ય જગતનું ભાન ભૂલાય છે, અને એક નવા જ દિવ્ય જગતની અંદર આપણે જ્યારે વિહરતા થઈએ છીએ ત્યારે કર્મની નિર્જરા થયા વિના રહેતી નથી. સ્વાધ્યાય પણ એક જબરજસ્ત તપ છે. જ્ઞાનને ઘણું બધું મહત્વ આપવામાં આવ્યું છે આપણે ત્યાં. સામાન્યથી સાધુઓને માટે એમ કીધું, મૂળભૂત જે ઉચ્ચ કક્ષાનું સાધુ જીવન જેમને પાડવું હોય એવા નિર્મળ ચારિત્ર પાડનારને માટે આપણે ત્યાં જે આચારો છે એમાં એમ કીધું કે સાધુ પોતાને માટે બનાવેલી ગોચરી પાણી વહોરે નહીં. સાધુને માટે જ જે તમે બનાવ્યું હોય એ ખરેખર સાધુને કલ્પી શકે નહીં, એમને માટે બનાવેલું એમને ન કલ્પે. આ એક જનરલ નિયમ. પણ એ જ આપણા જ્ઞાની પુરુષોએ, એ જ શાસ્ત્રકારોએ આગળ વધતા શાસ્ત્રમાં એમ પણ લખ્યું છે કે જે એવા સાધુઓ હોય અને જે એકદમ તત્વજ્ઞાનના અઘરા ગ્રંથોનો સ્વાધ્યાય કરતા હોય, અધ્યયન કરતા હોય, જેમાં એમની પુષ્કળ માનસિક શક્તિ વપરાતી હોય, એમની જેમાં ખૂબ જ શ્રમ પડતો હોય, એવા ગહન જે કેટલા ગ્રંથો છે જેને આપણે ત્યાં દ્રવ્યાન યોગના ગ્રંથો કહેવામાં આવે છે, સંમતિ તર્ક નામ પણ આપ્યા છે શાસ્ત્રકારોએ પ્રાચીન મહાપુરુષોએ, કે સંમતિ તર્ક જેવા એકદમ ભેગાનું દહીં કરી નાખે એવા ઉચ્ચ કક્ષાના ગ્રંથોનું જયારે સાધુ અધ્યયન કરતો હોય, એવો કોઈ પ્રજ્ઞાવંત તેજસ્વી બુદ્ધિશાળી કોઈ સાધુ હોય અને અધ્યયન કરતો હોય તે વખતે એનું સારી રીતે સ્વાધ્યાય કરી શકે, શાસ્ત્રોનું ખૂબ દોહન કરી શકે, એ માટે એને બાહ્ય તપ કરાવવાની જરૂર નથી એમ કીધું. એની સાથે એમ કીધું કે સારી રીતે આમાં ઉન્નાળ પ્રાપ્ત કરીને અનેક જીવોને જેનાથી લાભ થઈ શકે એના દ્વારા જે નિષ્કર્ષ મળશે અનેકને પ્રાપ્ત થશે, તો એવા સાધુને માટે આધા કર્મી પણ બનાવવું પડે. આધા કર્મી એટલે કે સાધુને માટે જ બનાવેલી કોઈ ચીજ જે ગોચરી પાણી, એને શાસ્ત્રીય જૈન ધર્મની પરિભાષામાં આધા કર્મી આહાર કહેવામાં આવે, કે જે સાધુને સામાન્યથી કલ્પે નહીં. પણ એમ કીધું કે આવા વિશિષ્ટ બુદ્ધિશાળી સાધુઓ અને એવા વિશિષ્ટ ગ્રંથોનું જ્યારે અધ્યયન ચાલતું હોય ત્યારે એમનું એ કાર્ય સારી રીતે ચાલે અને એ માટેની શક્તિ ટકી રહે, માનસિક જ્ઞાન તંતુઓને બળ મળી રહે એટલા માટે જરૂર પડે, તો આચાર્ય મહારાજ પોતાના એવા શિષ્યોને માટે શ્રાવકને ભલામણ કરીને આધા કર્મી આહારની વ્યવસ્થા કરીને પણ એ સાધુઓને સ્વાધ્યાયમાં આગળ વધારે. હવે તમે વિચાર કરો કે કેટલું બધું મહત્વ હશે શાસ્ત્ર સ્વાધ્યાયનું, જ્ઞાનની પરિણતિનું, જ્ઞાનમાં આવતી તત્પરતા અને એમાંથી મેળવાતું ઉન્નાળ, એનું કેટલું બધું મહત્વ આપણા જ્ઞાની પુરુષો સમજેલા હશે, કે સાધુ જીવનના સામાન્ય આચારો જે છે એમાં પણ ત્યાં આગળ અપવાદ પાછો આપી દીધો કે એવા સાધુને માટે આધા કર્મી પણ વપરાવવું પડે તો ત્યાં આગળ કોઈ દોષ નથી. કારણ કે થોડાક દોષ દ્વારા જે વિશિષ્ટ લાભ એની ચેતનાને, એના આત્માને અને એના દ્વારા સંઘને અને જગતને જે થવાનો છે એટલો બધો મહાન લાભ હશે, એટલા બધાની આત્મ પરિણતિઓ એના દ્વારા સુધરવાની હશે કે જેનું જમા પાછું ખૂબ વધી જશે. ભગવાન જિનેશ્વરદેવના ધર્મ શાસનની આજ બલિયારી છે, કંઈ આગળ કોઈ પણ બાબતમાં એને ક્યાંય એકાંતવાદ સેવ્યો જ નથી. દરેક ઠેકાણે એને ઉત્તરજ અને અપવાદની વાતો કરેલી છે, એને અને દરેક ઠેકાણે એને સમતુલાની વાતો કરી છે. એક બાજુ મૂળ માર્ગ પણ બતાડે અને બીજી બાજુ એ મૂળ માર્ગને પોષણ કરી આપતો એવા ડાયવર્ઝનના માર્ગો પણ એને ઠેક ઠેકાણે બતાડેલા છે. આટલો બધો મહિમા આ સ્વાધ્યાયનો છે. જે ચોથા પ્રકારનો આભ્યંતર તપ છે એ સ્વાધ્યાય આજે આપણા જીવનમાંથી ઓછો થવા માંડ્યો. સાધુ જીવન અને શ્રાવક જીવનની એક જે મહત્વની સાધના હતી, કર્મની નિર્જના કરાવી આપતી, એ શાસ્ત્ર સ્વાધ્યાય આજે કેટલો બધો ઓછો થવા માંડ્યો છે. ગ્રહસ્થ વર્ગે તો હવે લગભગ જ્ઞાન પ્રાપ્તિનો પુરુષાર્થ છોડી દીધો છે, લગભગ છૂટી ગયો છે આપણા સમાજમાંથી. હજી દિગંબર સમાજમાં એ ટક્યો છે. દિગંબરોના આજે પણ તમે જાઓ સાઉથની અંદર, જાઓ રાજસ્થાનના એવા પ્રદેશમાં કે જ્યાં આગળ દિગંબરોનું પ્રભુત્વ છે અને દિગંબર શ્રાવકોનું વર્ચસ્વ છે, ત્યાં આગળ તમે જઈને જોશો તો 8-8 વર્ષના, 10-10 વર્ષના બટુકો, એ લોકો બટુક કે નાના બાળકોને, એ પણ તમે જોશો તો શાસ્ત્રોનું અધ્યયન કરતા હશે. લગભગ દિગંબર કુટુંબોની અંદર નાના બાળકોને પણ સત્વાર સૂત્ર તો કંઠસ્થ હશે જ. આજે પણ દિગંબર સમાજની અંદર એવા વિદ્વાન પંડિતો છે, ગ્રસ્ત પંડિતો, કે જે ભરવાળા સાધુઓને પણ એકવાર ઉભા રાખી દે જ્ઞાન ચર્ચાની અંદર. એટલું બધું હજી લક્ષ્ય ત્યાં છે, પરંતુ આપણા સમાજની અંદર આ જ્ઞાન પ્રાપ્તિનું, તત્વજ્ઞાનના ઊંડા ગ્રંથોનું અધ્યયન કરવાનું લક્ષ્ય બહુ ઓછું થઈ ગયું. પરિણામે આપણા સમાજમાં ક્રિયાઓ ટકી રહી છે, પરંતુ એ ક્રિયાઓ નિષ્પ્રાણ બનતી રહી છે, એ ક્રિયાઓ અવિધિથી ખરડાવા માંડી છે, એ ક્રિયાઓ અયોગ્ય રીતે ચાલી રહી છે. અને માટે જ એ ધર્મ ક્રિયાઓનું પણ જે દિવ્ય પરિણામ અને એનું જે તેજ આપણા સમાજમાં અને સંઘમાં જોવા મળવું જોઈએ એ આપણે જોઈ શકતા નથી. ક્રિયા કરતા પણ અપેક્ષાએ જ્ઞાનનું વધુ મહત્વ છે, અને એટલા માટે દસવૈકારી સૂત્રની અંદર પણ એમ કીધું કે પ્રથમમ નાણમ તો દયા, પહેલા જ્ઞાન પછી દયા. શ્રી દસવૈકાલિકે ભાખ્યું છે, દસવૈકારી સૂત્રની અંદર આ વાત કહેવામાં આવી છે. આપણા ઘણા બધા ગ્રંથોનો વિચ્છેદ થવાનો છે, પરંતુ આપણી એક પરંપરાગત માન્યતા અને જ્ઞાની પુરુષોને એવું કથન છે કે પાંચમા આરાના છેડા સુધી જો કોઈ ટકી રહેનારો ગ્રંથ હોય, કોઈ ટકી રહેનારું શાસ્ત્ર હોય, તો દસવૈકાલિક સૂત્ર લગભગ પાંચમા આરાના અંત સુધી ટકવાનું છે. અનેક ગ્રંથોનો વિચ્છેદ થશે પણ એ ગ્રંથનો વિચ્છેદ નહીં થાય. એ દસવૈકાલિક સૂત્રની અંદર આ વાત કહેવામાં આવી કે પઢમમ જ્ઞાનમ તવો દયા, પહેલા જ્ઞાન પછી દયા. કારણ કે જ્ઞાન વિના સાચી દયા પણ ના આવી શકે, સમજણ જ ન હોય તો અયોગ્ય સમજણના કારણે, અધૂરી સમજણના કારણે, ખોટી સમજણના કારણે માણસ જે કંઈ પ્રવૃત્તિ કરે એ કદાચ ધર્મના નામે પણ અધર્મનું આચરણ કરી દેશે એવું બને. માટે એને વધુ ને વધુ જ્ઞાન દ્રષ્ટિને તો પ્રાપ્ત કરવી જ જોઈએ, જ્ઞાનની ભૂમિકા તો એનામાં કેળવાવી જ જોઈએ, એમ આપણા જ્ઞાની પુરુષોએ કીધું છે આપણને. નહીં તો એ વૈયાવચનો મહિમા સમજે પણ સ્વાધ્યાય ન હોય તો એ વૈયાવચને આ ભાવમાં પણ વળી પાછી કોઈ કર્મબંધનની પ્રવૃત્તિ કરી નાખે, સમજે એમ કે હું આ તપની આરાધના કરું છું. એક શ્રાવિકાને પ્રતિજ્ઞા આપી, રોજ કોઈક ને કોઈક મુનિરાજની વૈયા વચનો લાભ લેવો. કોઈ પણ બીમાર સાધુ હોય, સાધુજી મહારાજ હોય, કોઈ પણ હોય, એમને દવા જોઈતી હોય, અનુપાન જોઈતું હોય, બીજી કંઈક વૈયાવચ જે થઈ શકે એવી હોય, એવી કોઈ પણ સાધુ ભગવંતની વૈયાવચનો લાભ લીધા વિના એક પણ દિવસ નહીં લેવું, આવી એક પ્રતિજ્ઞા હતી એક શ્રાવિકાને. અને કુદરતનો અનુકૂળ સંયોગ મળ્યો, સારા આચાર્ય ભગવંત ચાતુર્માસ ગામમાં પધાર્યા અને સાધુજી મહારાજો પણ ચોમાસું હતા. એક પછી એક દિવસ વીતવા માંડ્યા, પણ કોઈ સાધુ બીમાર જ નથી પડતા અને વૈયાવચનો લાભ જ નથી મળતો. એમ કરતાં કરતાં ચોમાસું પૂર્ણ થવા આવ્યું. પેલી શ્રાવિકાને એટલું બધું દુઃખ થાય કે મને પ્રતિજ્ઞા છે રોજ બીમારની વૈયાવચ કરવી અને મને વૈયાવચનો લાભ જ મળતો નથી, કારણ કે કોઈ સાધુ બીમાર જ પડતા નથી. એટલે મનમાં ને મનમાં મૂંઝાયા કરે, મનમાં ને મનમાં વિચારી પશ્ચાતાપ કર્યા કરે. ચાતુર્માસ પૂર્ણ થવા આવ્યું, હવે તો મહારાજ સાહેબ યાદ કરીને જવાના છે, થોડાક દિવસ જ છે. અનેક લોકો આવે છે, આ શ્રાવિકા પણ એક દિવસ જાય છે. ગુરુદેવ બહુ આનંદ આવ્યો, ખૂબ આરાધના થઈ, જીવનમાં એક જ ખામી રહી ગઈ, પ્રતિજ્ઞાનું પાલન નથી થઈ શક્યું. આચાર્ય મહારાજ કહે છે શું થયું, કોઈ પણ દોષ લાગ્યો હોય તો એની આલોચના હોય છે, કદાચ પ્રતિજ્ઞા ભંગ થયો હોય તો એની પણ આલોચના થઈ શકે છે, શું કઈ પ્રતિજ્ઞા નથી કરવાઈ. ગુરુદેવ આપ પધાર્યા એ દિવસે પ્રતિજ્ઞા કરી હતી કે ચોમાસાના ચારે મહિના એક પણ દિવસ વૈયાવચ વિનાનો નહીં જવા દઉં, ખૂબ વૈયાવચ કરીશ, ગુરુદેવ રોજ રાહ જોઉં છું, પણ કોઈ સાધુ સાધુજી મહારાજની વૈયાવચનો લાભ જ નથી મળતો. હું તો રોજ વિચારું કે આજે કોઈક સમાચાર મળે કોઈક સાધુ મહારાજ માંદા પડ્યા, એ જ રાહ જોતી હતી કે ક્યારે માંદા પડે મહારાજને, ક્યારે મને વૈયાવચનો લાભ મળે. ભાવના છે સેવાની, પણ અજ્ઞાન અજ્ઞાન છે, અને અજ્ઞાનના કારણે સાધુને બીમાર પાડવાનો વિચાર કરે છે. અરે બીમાર પડ્યા હોય સાધુ તો એની વૈયાવચ કરવાની હોય, પણ વૈયાવચનો લાભ લેવા માટે સાધુ માંદા પડે તો સારું એવો વિચાર કરવાનો ન હોય, પણ આ અજ્ઞાનનું પરિણામ. જ્ઞાનની ઉપેક્ષાએ આપણી ધર્મ ભાવનાઓને અને ધર્મ ક્રિયાઓને પણ કલુષિત બનાવી છે. એને યોગ્ય રીતે જે રીતે ચાલવી જોઈએ તે રીતે ચાલવા નથી દીધી. અને જો જ્ઞાનની પરિણતિ વધી જાય તો કેટલી બધી અંતર્મુખતા આવી જાય અને બહારના વિચારો પણ કેવા ભૂલાઈ જાય છે. એ તો જે માણે એ જ જાણે, માણો તો ખબર પડે કે જ્ઞાનનો પણ શું આનંદ હોય છે. તત્વ ચિંતનમાં પણ સમય ક્યાં પસાર થઈ જાય એની ખબર પણ ન પડે. દેશ કાળનું ભાન ભૂલાવનાર જો કોઈ હોય તો જ્ઞાન અને ધ્યાન છે. આ બે જ સાધના એવી છે, એક જ્ઞાનની અને એક આત્માના ધ્યાનની, કે આ જ્ઞાનમાં અને ધ્યાનમાં જે ઊંડો ઉતરે એ દેશ અને કાળનો ખ્યાલ ભૂલી જાય, સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર ના પડે, એવો તત્વચિંતનનો આનંદ હોય છે. કોઈક એક મુદ્દો લઈને એની ઉપર તમે વિચાર કરવા માંડો, વિચાર કરવા માંડો, વિચાર કરવા માંડો, એવા ખોવાઈ જશો. જેમ જેમ ઊંડા ઉતરતા જશો તેમ તેમ કોઈક નવો પ્રકાશ મળતો જશે, નવી કોઈક સ્ફૂર્ણાઓ થતી જશે, પણ એ તો આપણે અનુભવ્યું જ નથી એટલે આપણને ક્યાંથી ખબર પડે. ખરેખર આ આનંદ એક માણવા જેવો છે. આપણે ત્યાં જનપાળ નામના એક બહુ મોટા કવિ થઈ ગયા રાજા ભોજના વખતની અંદર, અને એમના એક ભાઈ હતા શોભન, જેમણે દીક્ષા લીધેલી, શોભન મુનિ, એ પણ મહાન કવિ હતા અને ઉચ્ચ કક્ષાના એક સાધુ પુરુષ અને જ્ઞાની હતા. એ શોભન મુનિના જીવનનો પ્રસંગ આવે છે કે જ્ઞાનની પરિણતિમાં એવા એક ડૂબેલા રહેતા હતા, સતત એના ચિત્તમાં બસ કંઈક તત્વ ચિંતન ચાલતું હોય અને કાં તો કંઈક ને કંઈક નવું નવું સર્જન ચાલતું હોય. એક વખત એમના મનની અંદર વિચાર આવ્યો કે મારે કંઈક 24 તીર્થંકરોની સ્તુતિ બનાવવી છે, અને એવી સ્તુતિ કે જેમાં કોઈક રહસ્યો ભરેલા પડ્યા હોય, અને એવી સ્તુતિનું સર્જન કરવા માટે બસ મગજ કામ કરતો થઈ ગયો, ચક્કર ચાલ્યો મગજની અંદર. સંસ્કૃત ભાષાની અંદર 24 તીર્થંકરોની સ્તુતિઓ બનાવવી છે, મનમાં આ જ ચાલે છે, કઈ રીતે અલંકાર ગોઠવવા, કઈ રીતે શબ્દનો પ્રાસ ગોઠવવો, કઈ રીતે છંદોબદ્ધ રચના થઈ શકે, આ એક એક વિચારની મર્યાદાઓમાં રહીને એ 24 તીર્થંકરોની સ્તુતિઓ બનાવવાની બસ ધૂનમાં લાગી ગયા છે. શોભન મુનિના ચિત્તમાં 24 તીર્થંકરો સિવાય બીજું કંઈ રમતું નથી, અને એ 24 તીર્થંકરોની સ્તુતિ રૂપે શબ્દોની સંકલના ગોઠવવામાં જ્યારે ડૂબેલા છે, સતત એક જ વિચાર, બધું બહારનું ભાન બોલાયું. ગોત્રીનો સમય થયો, ગોત્રી વોરવા જાય છે, ગોત્રી વોરવા જાય છે, પણ મનમાં વિચારો એ જ રચના ચાલી રહી છે શાસ્ત્રની. અને એમાં એક ઘરે ગોત્રી વરવા ગયા, વરાવનાર સામે ઉભા છે, મુનિરાજ વરવા ગયા છે, હાથમાંથી પાત્રું કાઢે છે, પણ વરાવનારે પણ જોઈ લીધું કે મહારાજ કંઈક ખોવાયેલા ખોવાયેલા લાગે છે કોઈક વિચારોમાં, કારણ કે અંદર તો એ જ જ્ઞાનની પરિણતિને એ જ શાસ્ત્ર સર્જનનો પ્રસાદ ચાલતો હતો. અને એમાં એને આમ પાત્રું ધર્યું, પેલો કોઈ કશે આપણા જેવો મસ્કરો માણસ, એટલે એને એમ થઈ ગયું કે હા મહારાજનું ધ્યાન ક્યાં છે પણ, એટલે એને ગોત્રી વરાવવાને બદલે બે પથરા લઈને પાત્રામાં મૂકી દીધા, લાડવાને બદલે જોવા માટે કે મહારાજને ખબર પડે છે કે નહીં. ગોચરી વોરે છે વરાવનારો ભોજ્ય પદાર્થ ને બદલે પથ્થર મૂકે છે પાત્રામાં, તો એ શોભન મુનિ ને કોઈ ખ્યાલ નથી. તો એ ચિંતન ને એ ચક્કર અને ગોચરી વોરીને ઉપાશ્રયમાં આવ્યા. ગુરુ મહારાજ ની પાસે પાત્રા મૂકે છે. ગુરુ મહારાજે પાત્રા જોયા કે અરે મહારાજ, શોભન મુનિ આંસુ લઈ આવ્યા છો કે? જયારે ગુરુ મહારાજે કીધું ત્યારે ખબર પડી, ત્યારે આ તો કોઈ પથ્થર મૂકી દીધા છે મારા પાત્રામાં. જ્ઞાનની એ ધારામાં, સ્વાધ્યાયના એ આનંદમાં એ કેવા ખોવાયેલા હશે કે જે ગોચરી વરવા માટે નીકળ્યા છે. હું શું ખાઈશ એનો તો વિચાર નથી, મારા પાત્રામાં શું આવી રહ્યું છે એનો એ ખ્યાલ નથી. એ તો પોતાની એ અંદરની કોઈ મસ્તીમાં ખોવાયેલા છે. જ્ઞાનનો આનંદ માણતા શીખો, ઇન્દ્રિયોના આનંદ છૂટી જશે. ઇન્દ્રિયોના જ આનંદને માણવાની ભૂમિકામાં ખરડાયેલું આપણું જીવન, ઇન્દ્રિયાતીત એવો જે જ્ઞાન અને ધ્યાનનો આનંદ છે, એ આનંદને ક્યાંથી અનુભવી શકે? અને જો એ આનંદને અનુભવતો એ આત્મા થઈ જાય તો ઇન્દ્રિયોના તુચ્છ આનંદ ક્યાંથી ટકી શકે? બે વાત છે. આ જ આનંદમાં જો ખરડાયેલા અને અટવાયેલા રહ્યા તો જ્ઞાન ધ્યાનનો આનંદ આપણે ક્યાંથી માણી શકીએ? અને એ આનંદ જો માણતા આવડી ગયો ને એ મસ્તી જાગી ગઈ તો આ તુચ્છ આનંદો ક્યાંથી ટકી શકે? ભગવાન મહાવીરે 12.5 વર્ષની સાધના કરી છે, એ આ જ્ઞાન અને ધ્યાનની સાધના કરી છે. આત્માનું ચિંતન કરીને આત્મ જ્ઞાનમાં અને આત્મ સ્વરૂપના ધ્યાનમાં એ લેન રહ્યા હતા, માટે જ એમણે અજરક કર્મની નિર્જરા કરી છે. જ્યાં આગળ આ ભૂમિકા આવે છે ત્યાં ત્યાં કાયોત્પર્ગ સહજ રીતે આવી જાય છે, દેહ ભાવ સહજપણે ભૂલાઈ જાય છે. આ સ્વાધ્યાયનું આ પરિણામ છે. એ સ્વાધ્યાય દ્વારા જ્યારે આપણે એ સ્વાધ્યાયમાં લીન બનીએ છીએ, સ્વનો અધ્યાય, સ્વ એટલે આત્મા, અને એ આત્માનું ચિંતન કરવાની ભૂમિકા જેમ જેમ આવતી જાય. સ્વાધ્યાયમાં તો શાસ્ત્રના શબ્દો હોય, એ શાસ્ત્રના શબ્દો જેમ જેમ આગળ વધતા જાય, તમે પાનું ફેરવતા જાઓ તેમ તેમ તમારી વિચારોની ધારા પણ બદલાતી જવાની. ભલે ખોટાની પણ સારા વિચારો, પણ જે ફકરો આવ્યો હશે એ ફકરામાં જે વાત સમજાવવામાં આવી હશે ત્યાં જ આપણું મન પ્રવાહિત થવાનું છે. હું અત્યારે વૈયાવચની વાત કરતો હોઉં, તમે સાંભળો છો, આ પણ એક આપણો સ્વાધ્યાય છે, તો અત્યારે તમારું મન વૈયાવચમાં છે. પણ જ્યાં મેં આમ સ્વાધ્યાયની વાત કરી અને શોભન મુનિની વાત કરી તો વૈયાવચનો વિચાર ગયો અને જ્ઞાનનો વિચાર આવ્યો. વિચારે પડખું બદલ્યું, કોઈ એક જ વિચારમાં કોઈ તન્મયતા નથી, શુભ વિચારોની ધારા ચાલવી એનું નામ છે સ્વાધ્યાય. અને એવાના કોઈ એક જ વિચાર ઉપર મનને કેન્દ્રિત કરી દેવું અને એમાં એકાગ્રતા આપવી એનું નામ છે ધ્યાન. બંનેમાં શુભત્વ છે, પણ એકમાં વિચારોનો પ્રવાહ છે, બીજામાં વિચારોની સ્થગિતતા છે, એકાગ્રતા છે. સ્વાધ્યાય અને ધ્યાનમાં જો કોઈ ફરક હોય તો આટલો ફરક છે. અને આમ વિચારોની એકાગ્રતા, કોઈ પણ એક વસ્તુ ઉપર મનનું કેન્દ્રિત થવું એને આપણે ધ્યાન કહીએ છીએ. પણ કોઈ પણ એક વિચાર ઉપર, કોઈ પણ એક બાબત ઉપર મન જ્યારે એકાગ્ર બની જાય અને કેન્દ્રિત થઈ જાય એને જ જો ધ્યાન કહીએ, અને એવા ધ્યાનથી કર્મની નિર્જરા થતી હોય તો આપણું મન 24 કલાકમાંથી અઝડપ પડો એવી આવે છે આપણા મનમાં, કે જેમાં આપણે કોઈક ને કોઈક વિચારમાં, કોઈક ને કોઈક વાતમાં, કોઈક ને કોઈક કલ્પનામાં આપણે એકદમ એકાગ્ર બની જતા હોઈએ છીએ, તો શું આપણે સતત કર્મની નિર્જરા કરીએ છીએ? ના. જ્યાં ધ્યાનની વાત આવી ત્યાં આગળ જૈન દર્શન જરાક વધુ ઊંડું ઉતરે છે. એને તરત જ ધ્યાનના બે પ્રકાર પાડી દીધા, એક અશુભ ધ્યાન અને એક શુભ ધ્યાન. ધ્યાનના બે પ્રકાર, મનની એકાગ્રતા બે રીતે થાય, અશુભ તત્વોના કારણે પણ મનની એકાગ્રતા કહેવાય, અને શુભ વિચારો અને શુભ તત્વોની ઉપર પણ મનની એકાગ્રતા અને કેન્દ્રિતપણું આવી શકે છે. માટે ધ્યાનના બે પ્રકાર, અશુભ ધ્યાન કર્મ બંધાવનારું છે, શુભ ધ્યાન કર્મની નિર્જરા કરાવનારું છે. પછી અશુભ ધ્યાનના પણ બે પ્રકાર અને શુભ ધ્યાનના પણ બે પ્રકાર, એમ પાછા કુલ ટોટલ ધ્યાનના 4 પ્રકાર પાડવામાં આવ્યા. પહેલા બે અશુભ અને શુભ, પછી અશુભના બે પ્રકાર આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, શુભના બે પ્રકાર ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. આમ ટોટલ ધ્યાનના 4 પ્રકાર પાડવામાં આવ્યા. પછી જે 4 પ્રકાર પાડવામાં આવ્યા એ એક એકના પાછા 4 પ્રકાર, આર્ત ધ્યાન 4 પ્રકારનું, રૌદ્ર ધ્યાન 4 પ્રકારનું, ધર્મ ધ્યાન 4 પ્રકારનું અને શુક્લ ધ્યાન 4 પ્રકારનું, એટલે 4 × 4 ટોટલ 16 પ્રકારનું ધ્યાન જૈન દર્શનની અંદર બતાડવામાં આવ્યું છે. આપણે તો ધ્યાન 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 શબ્દ બોલ્યા કરીએ છીએ, કોઈ દિવસ એની પણ ડિટેલ્સમાં આપણે ક્યારેય પણ ગયા છીએ ખરા કે આ જ્ઞેશ્વરોએ ધ્યાનને પણ કેટલા ઊંડાણથી સમજાવ્યું છે? કારણ કે એમાં વળી પાછા ક્યાં કટવાઈ જઈશું નહીં. તો અત્યારે તો સ્થૂળ વાતો જ મારે કરવી છે કે સૌથી પહેલા તો આટલું સમજી લો કે માત્ર મનની એકાગ્રતા એને જૈન દર્શને કર્મની નિર્જરા કરાવનારું ધ્યાન નથી કીધું. કારણ કે મનની એકાગ્રતા તો અશુભ તત્વોના કારણે પણ થતી હોય છે. શુભ ધ્યાન અને અશુભ ધ્યાન નો પ્રકાર બે ભેદ પાડીને જો આપણે એને સીધી સાદી રીતે સમજવા હોય તો એક જ વ્યાખ્યા આપી શકાય, જેના કેન્દ્રમાં અર્થ અને કામની વૃત્તિ અને પ્રવૃત્તિ પડેલી છે. અર્થ અને કામને કેન્દ્રમાં રાખીને થતી મનની એકાગ્રતા, એનું નામ છે આર્થ ધ્યાન. અરે એનું નામ છે અશુભ ધ્યાન. પછી આર્થ હોય કે રૌદ્ર હોય, પણ જેના કેન્દ્રમાં કોઈક અર્થ કે કોઈક કામની વૃત્તિ પડેલી છે, બીજ પડેલું છે, અને એના કારણે જયારે મનની એકાગ્રતા કેળવાઈ જાય છે ત્યારે એ અશુભ ધ્યાન બની જાય છે. અને જેના કેન્દ્રમાં ચૈતન્ય તત્વ પડેલું છે, આત્મા અને પરમાત્માને કેન્દ્રમાં રાખીને થતી મનની એકાગ્રતા, એનું નામ છે શુભ ધ્યાન. આપણે મનની એકાગ્રતા શુભ છે કે અશુભ છે વિચારવું હોય ત્યારે આટલું વિચારી લેવાનું કે જે મનની વિચારોની એકાગ્રતા કેળવાઈ ગઈ છે, કોઈક એક બાબતમાં આપણે ઊંડા ઉતરી ગયા છીએ, એ આપણી વિચારોની એકાગ્રતાનો પાયો એના મૂળમાં આત્મા પરમાત્મા કે એના કોઈ સ્વરૂપના તત્વો છે કે અર્થ અને કામની કોઈક આપણી લાલસાઓ કામ કરી રહી છે. બસ આની ઉપરથી આપણે નિર્ણય કરીએ કે આપણા અત્યારની આ પળો વિચારોની એ કર્મની નિર્જના કરાવનારી છે કે કર્મનો બંધ કરાવનારી છે. જેના કેન્દ્રમાં આત્મતત્વ પડેલું છે અને પરમાત્મા તત્વ પડેલું છે એ શુભ ધ્યાન છે, અને એ શુભ ધ્યાન કર્મની નિર્જરા કરાવ્યા વિના રહેતું નથી. જેના કેન્દ્રમાં જળ તત્વ પડેલું છે અને એ જળના કારણે અર્થ અને કામની વૃત્તિઓ જોર કરે છે, એ બધું જ